આપણે નથી ઓળખી શકતા, એટલે કોઈક સદગુરુની પાસે જઈએ કે ચાલો સદગુરુ પાસે ના આશીર્વાદ લઈશું, મનની જે ગૂંચવણ છે, સમસ્યા છે એ કહીશું અને જ્ઞાન મેળવીશું. ગુરુ પૂર્ણિમા એ છે આત્મજ્ઞાનને તાજુ કરવા, જાગ્રત કરવા, પ્રાપ્ત કરવા માટે, અને એના વડે આપણે આપણા સ્વસ્વરૂપની અનુભૂતિ કરવા માટે ગુરુ પૂજન, વ્યાસ પૂજનનો મહત્વ છે. જે શાસ્ત્ર ગ્રંથોમાં વ્યાસજીએ તત્વ આપ્યું છે, આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું છે, એ આત્મ સ્વરૂપ ભૂલી ન જવાય એટલા માટે ગુરુ પૂજન, વ્યાસ પૂજન ગુરુ પૂર્ણિમાને દિવસે થતું હોય કે ફરી તાજું રખાવવા માટે શિષ્ય ગુરુની પાસે જાય, ગુરુને ઘેર જાય કે મહારાજ આપે આપેલું જ્ઞાન, આપે આપણે આપેલી સમજ હજુ મારી પાસે. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, ગુરુ મહારાજે જે બતાવ્યું છે તારું સ્વરૂપ એ તું જાણું છું, યાદ છે કે ભૂલી ગયો છું? એટલે વર્ષમાં એક વાર એ વ્યાસ પૂજનના નિમિત્તે, વ્યાસ પૂજાના બહાને, ગુરુ પૂર્ણિમાના બહાને ગુરુજીની પાસે જવાનું. અને ગુરુજીએ જે સોહમ મંત્ર આપ્યો છે, હું તે છું, આ શરીર નહીં, સોહમ હું તે છું, આ શરીર હું નથી, એટલે આત્મ સ્વરૂપને ઓળખવા માટે પણ સદગુરુનું શરણ જોઈશું, એનો આશ્રય જોઈશું. તો એ જે મંત્રની અંદર જે શક્તિ છે, અને મંત્રની શક્તિ આત્મબળ, આત્મશક્તિ બને એટલા માટે આપણે સદગુરુની પાસે યાચના એટલી જ કરવાની. પણ આપણે યાચના કરી કઈ કરીએ છીએ? મહારાજ ઘર નથી, છોકરી પરણતી નથી, ને મહારાજ પાસ થવાતું નથી, આટલું કામ અટકી ગયું છે, ગુરુ પૂર્ણિમા આટલા માટે નથી. એ તો બંધનો છે, ઉપાધિઓ છે. કદાચ એક ઉપાધિમાંથી તમે પ્રાર્થના કરીને છૂટશો, અને છૂટ્યા પછી એ જે છૂટવાપણું છે એ જ બીજી ઉપાધિની અંદર પ્રવેશ થઈ જશે. દીકરી કે દીકરો પરણાવ્યો, હા એક ઉપાધિમાંથી નીકળ્યા, પણ પછી હામે કેવા મળ્યા? એટલે એકમાંથી છૂટીને બીજામાં ઘૂંચાવાનું, લબડાવાનું. તો આ જે ભૌતિક જીવન જે છે, એ માણસ પોતાની જાતને, પોતાના સ્વાર્થને સમજી નથી શકતો, એને ઉકેલી નથી શકતો. અભણ માણસ જેમ જીવન જીવે કચરાની વચ્ચે, એમ આપણે પણ ધર્મના આધારે કચરાની અંદર જીવન જીવી રહ્યા છીએ. ગુરુ પૂર્ણિમાના ગુરુ દર્શન અને ગુરુના આશીર્વાદને લેવાની જગ્યાએ એ વ્યક્તિ સ્વયં બસ એક એક ટોપલો કચરો જ પોતાને ઘેર લઈ જતો હોય છે કે લાવો આટલો કચરો આપો ને લઈ જાઓ. ઘરનો જે વ્યવહારનો કચરો છે ને એમાં ઉમેરો કરે, હાસ બાપજી આશીર્વાદ આપ્યા અને લઈ આવ્યો. પછી સમજે કરે, આ આપ્યું તો ખરું પણ આટલી માથા. તો સદગુરુ બતાવે છે પોતાના જીવનમાંથી એનું જીવન કેમ બનાવવું શિષ્ય. સદગુરુ પોતાના જીવનની અનુભૂતિ આપે છે શિષ્ય, એટલે આ લઈ જાય. અનુભૂતિ આપશે કે લે આપું છું, અને આશીર્વાદ મેળવવો પડશે, કારણ કે એ આપણા મનની ઈચ્છા છે. આપણે મનથી ઘડેલું છે કે મહારાજ આટલો આશીર્વાદ આપ. માગવા કરતા એમને મળે ને સહજતાથી, કૃપાથી, એ વધારે ઉત્તમ હોય, એ વધારે શક્તિશાળી. અને એટલે જ અહીંયા આગાડી લક્ષ્મણદાસજી મહારાજે બહુ જ સરળ સ્વભાવની, સરળ ભાષાની અંદર અને પોતાના અનુભવની વાત કહી દીધી સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું. એમણે માગ્યું નથી કઈ, અને એમણે તો કહ્યું આલવાનું હોય તે દ્યો આલી, જેમ જલાવશો તેમ રહુ ઝાલી, જેમ ચરપી રાખે દ્રવ્ય ઘાલી, જેમ કંજૂસ માણસ એની પાસે આવેલો પૈસો ફરી પાછો એના જીવનમાં બહાર નીકળે નહીં, બસ એવી રીતે આપ મને જે કોઈ મંત્ર શક્તિ જે કઈ માર્ગ બતાવશો ને એને એવું પકડી રાખીશ, એવું પકડી રાખીશ કે ચમડી તૂટે દમડી ના છૂટે. એ જે કંજૂસની અવસ્થા છે એમ આપના વચન, આપના શબ્દને, આપના ઉપદેશને હું વળગી રહીશ, નહીં છોડું. અને કહ્યું કે ગુરુને વચને જે જે વળગ્યા તે એ વ્યાપકનો થઈ શકે છે. વૈષ્ણવજન એટલે વ્યાપનો હતી તે વિષ્ણુ, અને એ વ્યાપક ના બની જવાનું છે, સ્વાર્થી નહીં. ગુરુને શબ્દે જે વળગ્યા તે વૈષ્ણવ, એ વૈષ્ણવ બની શકે છે, વ્યાપક તે બની શકે છે. વ્યાપક બ્રહ્મ પરમાત્માની અંદર તે જ ભળી શકે છે કે જે ગુરુના સોહમ નાદના શબ્દને પોતાના જીવનની અંદર એને ઉપાસ્યો, આરાધ્યો. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, શું બતાવ્યું થાય ને, પ્રશ્ન ઉત્પન્ન થાય વાંચીએ એટલે કે આ બતાવ્યું, શું બતાવ્યું. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું તે, પણ તે એટલે શું? એ તમે અને એ જ તમારા ધણી, પણ આ બે શું? સોહમ શબ્દમાં એમ પ્રશ્ન જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે નહીં, ત્યાં શું બતાવ્યું? મંત્ર આપી દીધો, લે આ, એની અંદરથી શોધજે તારું સ્વરૂપ. ભગવાને અન્ન આપી દીધું ખાવા પીવાનું, હવે એને એની અંદર રહેલી ભૂખ સંતોષવાની શક્તિને તું શોધી કાઢ. અનાજને સાફ કરવું પડે, એને રાંધવું પડે, એને જમવું પડે, તો જાતે જ કરવું પડશે. બસ અંદર પછી એની શક્તિ મળવાની, એને શોધ તું. એમ અહીંયા આગળ મહામંત્ર આપી દીધો. મહામંત્ર ત્યારે મળે રે, મનના વિષય સગળા જાય, વૃત્તિઓ ઠરે. અને એ મહામંત્ર આપે, એ મહામંત્રની અંદરથી મેળવવાનું તારે. જેમ અન્ન પરમાત્માએ આપ્યું એમ આત્માની ઓળખાણ ગુરુ મહારાજે આપી દીધી, પણ આત્માની અનુભૂતિ તારે કરવાની છે, આત્માનો આનંદ તારે મેળવવાનો છે, આત્માની શક્તિની જે અનુભૂતિ છે એ તારે કરવાની. અન્ન રાંધીને એને પીરસીને જમીને પચવવાની તો આપણે છે, એ ઈશ્વર ભલે પચવતો હોય, અહમ વૈશ્વાનરો ભૂત્વા, બધું પચાવનારો પણ એ છે, પણ એની અનુભૂતિ તો થાય ને કે આ શક્તિ મને મળી. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, શું બતાવ્યું? આત્માનું પોતાનું નિજ સ્વરૂપ બતાવ્યું. નિજના રૂપ ઓળખાવો રે ગુરુજી મહારા, હૃદયમાં આપ પધારો. મારું શું સ્વરૂપ છે એ આપ ઓળખાવો, હું તો ઓળખતો નથી. નિજના રૂપ ઓળખાવો, તે નિજના રૂપ ઓળખાવા માટે જ કહ્યું તે જ તમે છો. પણ એ ઓમકારની અંદર આપણું અનુસંધાન થવું, ઓમકારના જાપથી, એના સ્મરણથી અંદર શાંતિ થવી જોઈએ, સ્થિરતા થવી જોઈએ, અને એ આવતા ધીરે 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 પોતાના સ્વરૂપ સુધી સાહજિકતાથી પહોંચી જવાય. એ છે સોહમ શબ્દ. અને એની અંદર બતાવ્યું આત્માનું સ્વરૂપ, નિજનું સ્વરૂપ ઓળખાય, અને નિજના રૂપ વડે જે વ્યાપક બ્રહ્મ છે પરમાત્મા, એની અંદર ક્યાં ભળી ગયા છે, કેવી રીતે ભળી શકાય છે એ બતાવ્યું. તે જ તમે અને તે જ તમારા ધણી, કે જેમાં તમે અંદર વિલીન થઈ જાઓ. અમે સુખસાગરમાં જઈ ભળ્યા, પહોંચ્યા તે પાછા નવ ફર્યા, સમજણ ને અજવાળે ગળ્યા, એટલે જેમ અજવાળું આપણી ઉપર છવાઈ જાય એટલે સ્પષ્ટ દેખાય, જે હોય તે દેખી શકાય, જોઈ શકાય, અને એ અજવાળાની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈએ, આપણે અજવાળાને જોઈ શકીએ છીએ અને અજવાળા વડે આપણે આપણને જોઈ શકીએ. એ જે પ્રકાશની ઓતપ્રોતતા એ જ્ઞાનની અંદર ભળી જવા પણ, અને એમ સમજણથી તમે જાતે જ આમ અલૌકિક થઈ જશો એટલે પ્રકાશમાન થઈ જશો. પણ સમજણ નહીં હોય તો આંધળા અંધકારની અંદર ફાંફા મારતા, ડાફોરિયા મારતા. પણ એ અંધારામાંથી બહાર નીકળી અને સમજણનો દીવો સળગાવ્યો એટલે નિર્ભય, બધું દેખી શકાય, બધી ચીજ દેખી શકાય, આપણે આપણી જાતને પણ જોઈ શકીએ અજવાળાની અંદર. એ છે સમજણનું અજવાળું, અને એ છે પોતાના આત્માનો પ્રકાશ. આત્માનો પ્રકાશ લઈને અંધારી રાતે આસન ઉપર એકલા બેઠા આવીએ ને તો આપણી જાત આખી જોઈ શકાય. પણ સમજણના અંધારા એટલા બધા હોય કે ભર દિવસે કોઈ ચોકની વચ્ચે ખુલ્લામાં બેઠા આવીએ ને તો એ એવા અજ્ઞાનના અંધારા હોય કે આપણે આપણી જાતને ના સમજી શકતા, આપણી જાતને ના ઓળખી શકતા. સમજણનું અજવાળું આપણને અડધી રાતના ઘોર અંધારની અંદર પણ પ્રકાશ આપે. અનેક કુવૃત્તિઓનું વાતાવરણ હોય પણ ત્યાં આગળ સમજણનું અજવાળું હોય ને તો આખા અંધકારની અંદર આપણે આપણી જાતને જોઈ શકતા. પણ અંધકારની અંદર એ પોતે પણ આજુબાજુ પ્રકાશ હોય, પોતાનામાં જ અંધકાર ભરેલો હોય અનેક કુવિચાર ને કુવૃત્તિઓનો, તો આજુબાજુ ઘણું બધું અજવાળું હોય છતાંય પોતે જાણે અંધારામાં બેઠો હોય. કામ આતોરણમ અધિકાર કામકાર, એને ચારે બાજુ બધું અંધારું જ લાગે, કોઈ જોતું નથી. એનું અજ્ઞાન છે, એનું અંધારું છે, એની અણસમજ છે. કારણ એ આવેગ એને અંધકારની અંદર નાખી દે. પણ જે સમજણ પૂર્વક એમાંથી બહાર આવે કે હો માણસ છું, આ દિવસ છે, કોઈ પણ એવું ખોટું કર્મ ન થઈ શકે, એનું નામ સમજણનું અજવાળું. એ સમજણના અજવાળાની અંદર જે ભળ્યો અને સમજણનું અજવાળું જેને પ્રાપ્ત થયું એ સદગુરુના સોહમ શબ્દ માત્ર દીવાથી, સોહમ શબ્દના પ્રકાશથી એ પોતાના સ્વરૂપને જોઈ શકે છે અને પોતાના આત્મા વડે પરમાત્માને પણ જોઈ શકે છે. વ્યાપક બ્રહ્મને સ્વરૂપ પણ પોતાનામાં જ દર્શાવે. વ્યાપક બ્રહ્મ પરમાત્માને ઓળખવા માટે સદગુરુની પાસે બેસવું, સદગુરુનું સાનિધ્ય સાચું જીવન આપશે. સદગુરુનું સમીપમાં બેસી શરણ લઈશું ને તો એ આપણને સાચી દિશા આપશે, પોતાના સ્વરૂપનો પરિચય ઓળખાણ કરાવશે. એ અવસ્થા સદગુરુના શરણથી મળે છે તો સદગુરુ ક્યાં મળશે? સદગુરુને પણ શોધવા પડશે. પોતાને જ્યાં નિષ્ઠા લાગે, પોતાની જ્યાં શ્રદ્ધા બેસે ત્યાં જ પહોંચવું પડે. જ્યાં શ્રદ્ધા વિશ્વાસ ન હોય ને ત્યાં ગાડી એને એ અજવાળું નહીં મળે, એનો દીવો ઓલવાઈ જતા પણ વાર નહીં લાગે. તમે સ્વયં તમારા માલિક છો, તમે તમારા ધણી, એટલે તમે કોઈના બીજાના છો ના, તમે આત્માના છો. આત્મા તમારો છે અને આત્મા સ્વયં તમે જ છો. આ શરીરનો માલિક પણ આત્મા જ છે, બીજો કોઈ નથી. એટલે પહેલા ઓળખાવ્યો, પહેલું પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું આત્માનું, એ કહ્યું એ તમે સોહમ શબ્દથી, અને ત્યાર પછીથી આ શરીરનો માલિક એ પણ અંદર રહેલો આત્મા છે, માલિક બીજો કોઈ નથી. માલિક ચાહે એમ કરી શકે, રાખવો હોય તો રાખે, નહીતર એને કાઢીએ નાખે, કહેવાની જરૂર નથી કાઢી નાખો. આત્મા માલિક જે દિવસે ઈચ્છે કે આ શરીર કાઢી નાખવું છે. વેપારી માલ બહુ સરસ હોય પણ કાઢી નાખવો હોય, કાઢી નાખવા માલને લેનો નિકાલ કરે, એમ આત્મા એ પણ આ શરીરનો માલિક છે. એની ઈચ્છા થાય તો કાઢવાનું. એટલે શરીરનો માલિક તે આત્મા છે. તમારું શરીર આ જીવન ઘણું અમૂલ્ય છે, એ આયુષ્ય ઈશ્વરની પાસેથી પ્રાપ્ત થયેલું. તે આયુષ્ય જે શરીર વડે જીવાઈ રહ્યું છે એ શરીરના તમે પોતે માલિક, તમે એના ધણી છો. પણ આત્મ સ્વરૂપે ભૌતિકતાથી તો શરીરની ઉપરનું આધિપત્ય ઘણા બધાનું હોય છે. નોકરી કરવા જઈએ તો શેઠનું કે સાહેબનું, ઘરમાં રહીએ તો મા બાપનું, વડીલોનું, દરેકનું આધિપત્ય એની પર પણ સ્થૂલ ભાવથી હશે. પણ જ્યારે આત્મભાવથી જોઈએ છે ત્યારે શરીર નો કોઈ માલિક નથી, કોઈ કોઈનું નથી રે. ગમે એટલા કહી છું આ મારા છે, આ તારા છે, પણ એ બધા જ અહીંયા મૂકીને જવા પડે. અને એટલા માટે કહ્યું તમે કોણ છો અને તમારો તમારો માલિક, તમારો સાહેબ, તમારો શેઠ કે તમારો ધણી કોણ, એને વ્યવહારિક દ્રષ્ટિએ તો નથી ઓળખી શકતા. ઘણા બધાની સાથે આપણે સંબંધો રાખતા હોય, પણ અધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો આત્મા એ જ આ શરીરનો માલિક છે, એ જ એનો સ્વામી. અને એટલે મારા શ્રી પોતાના શ્રી મુખે કહ્યું કે સોહમ શબ્દમાંથી તમે શીખી લો, સમજી લો, એને અંદર ઊંડા ઉતરો, એ જ તમે છો. અને એની અંદર તમે તમારામાં પહોંચ્યા પછી તમે કોના છો એ પણ ત્યાંથી જ એનો જવાબ મળશે. એક વખત જો મુખથી બોલે પ્રભુ હું તમારો રે, એક વાર એમ અંદર સ્ફૂર્તિ સ્મરણ થઈ જવું જોઈએ, જાગ્રત. એને અનેકના ઉદ્ધાર અને જીવનને આત્મા લઈ જવા.